તારીખ 23/11/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 227 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182 શરૂઆતમાં અવાજ ખરાબ છે.
પ્રવૃત્તિ થાય છે. આત્મામાં પણ અનેક ગુણધર્મો અવયવ છે, તેથી આત્માના ભેદોને અંગોને વિષય કરવાનું જેનું પ્રયોજન છે એવા તે જ્ઞાનના અંશને નય જ્ઞાન કહેવામાં આવ્યું છે. જે ધર્મને જે ભેદને જે ગુણને વિષય કરે તે ધર્મ અનુસાર તે નયનું નામ પાડવામાં આવ્યું છે. જેમ કે અહીંયા શુદ્ધ નય કયો, આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણવાનું જે જ્ઞાનનું પ્રયોજન છે તે જ્ઞાનના અંશને શુદ્ધ નય કહેવામાં આવે છે. શુદ્ધ નય શા માટે કહ્યું? શુદ્ધ સ્વરૂપને વિષય કરવાનું પ્રયોજન રાખે છે આ જ્ઞાન. આ જ્ઞાનનું પ્રયોજન શુદ્ધ સ્વરૂપને વિષય કરવા સિવાય બીજું કાંઈ નથી, તેથી તેને શુદ્ધ નહીં કહે છે. તેને ને તેને નિશ્ચય નહીં કહે છે, કેમ કે શુદ્ધ સ્વરૂપ છે તે આત્માનું નિશ્ચય સ્વરૂપ છે, અનાદિ અનંત સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. તેથી તેને જાણનારને નિશ્ચય નહીં પણ કહેવામાં આવે છે. અને પોતે પણ શુદ્ધ સ્વરૂપને વિષય કરતા શુદ્ધ જ્ઞાન રૂપે શુદ્ધ ભાવ જ્ઞાન રૂપે પરિણમતું હોવાથી પણ એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. અથવા એવા શુદ્ધ સ્વરૂપને જાણતા અવલંબતા નિર્મળતા અને શુદ્ધતા અવસ્થાની અંદર પર્યાયની અંદર પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે, એવું પણ એ શુદ્ધ નહીં કહેતા એ ભાવ પણ એની અંદર આવી જાય છે. એવા શુદ્ધ નયના વિષયભૂત જે આત્મા એટલે શુદ્ધ આત્મા, તેની સ્વાનુભૂતિ એટલે એની પોતાનો અનુભવ એ સુખરૂપ છે. આત્માની સ્વાનુભૂતિ સુખરૂપ છે, વિશેષણ કાઢી નાખીએ તો, કારણ કે શુદ્ધ નયનો વિષયભૂત એનું વિશેષણ છે. શુદ્ધ આત્માની સ્વાનુભૂતિ તે સુખરૂપ છે. આત્મા સુખ સ્વરૂપ હોવાથી અનંત સુખનો કંદ હોવાથી તેનો અભેદ અનુભવ જે જ્ઞાન કરે છે જ્ઞાનમાં અનુભવ કરવાનો ધર્મ છે. ત્યારે સુખ પ્રગટ થાય છે, નિરાકુળ સુખ અનુભવ ગોચર થાય છે, અનુભવમાં આવે છે, એને આત્મિક સુખ કહેવામાં આવે છે. જગતમાં સુખ અને દુઃખ એવા જે બે પ્રકારના ભાવ અનુભવથી પરિચયમાં છે સર્વસાધારણ જનને, તેમાં દુઃખ તો દુઃખરૂપ છે પણ તેમાં જે સુખ છે એ સુખરૂપ નથી. આ એક વિચારણીય સ્થાન છે, વિચારણીય સ્થળ છે કે જ્યાં સુખનો અનુભવ કરવામાં આવે છે ત્યાં આત્માનું સુખ નહીં હોવાથી, અથવા એક પ્રકારનું માનસિક સુખ હોવાથી, પરમાર્થના પ્રકરણમાં એને સુખ નહીં કહેતા દુઃખ કહેવામાં આવે છે. પરમાર્થનું પ્રકરણ એટલે તાત્વિક પ્રકરણ, તાત્વિક પ્રકરણ એટલે તાત્વિકપણે સુખ જોવામાં આવે તો એ સુખ નથી પણ દુઃખ છે. પણ તીવ્ર દુઃખ અને મંદ દુઃખની ગણતરીમાં, સરખામણીમાં તીવ્ર દુઃખને દુઃખ કહ્યું છે, મંદ દુઃખને સુખ કહ્યું છે, પણ એ સુખ નથી. દુઃખ કોને કહીએ કે જેમાં આકુલતા વિદાતી હોય તેને દુઃખ કહીએ, જેમાં નિરાકુલતા વિદાતી હોય તેને સુખ કહીએ. જગતમાં જે સુખનો અનુભવ કરવામાં આવે છે, અનેક પ્રકારે જુદું જુદું સુખ જોવામાં આવે છે સંયોગ અપેક્ષાએ, તે મંદ આકુલતાના પરિણામના પ્રકાર છે. નિરાકુળતાના પ્રકાર પરિણામ નથી ત્યાં, પણ મંદ આકુળતાના પરિણામ પ્રકાર છે. અથવા બીજી ભાષામાં કહીએ તો ત્યાં મંદ આકુળતા રૂપ મંદ દુઃખમાં સુખની કલ્પના કરવામાં આવી છે, અને એ સુખની કલ્પનાને વાસ્તવિક સાચું સુખ માનવામાં આવ્યું છે જગતમાં. પણ જો સાચું સુખ હોય તો તેનાથી તૃપ્તિ થાય, પણ તેનાથી કોઈને તૃપ્તિ થતી નથી. એ સુખ નથી એના ઘણા પ્રમાણ છે. એક માણસે મીઠાઈ ખાવામાં સુખ માન્યું કે મને આ મીઠાઈ બહુ ભાવે છે અને એ મારા સુખનો વિષય છે, તો એને મીઠાઈ તે ખવડાવે જાઓ, એનું સુખ વધતું જવું જોઈએ. પ્રત્યક્ષ પ્રમાણથી, પ્રત્યક્ષ યુક્તિના પ્રમાણથી આ યુક્તિ લગાવી કે જેટલી મીઠાઈ ખાતા સુખ લાગે એથી ડબલ મીઠાઈ ખાય ત્યારે બમણું, ચાર ગણી મીઠાઈ ખાય ત્યારે ચાર ગણું, અને દસ ગણી ખાય તો દસ ગણું સુખ થવું જોઈએ. સુખ થતું નથી. તો ત્યાં ને ત્યાં જે સુખની કલ્પના હતી એ કલ્પના વિલીન થઈ ગઈ, અથવા એ કલ્પનાનો પર્દાફાશ થઈ ગયો અને વાસ્તવિકતા આવીને ઊભી રહી કે ખરેખર સુખ નથી એમાં. અને એ સ્વાનુભવથી, તર્ક અનુમાનનો વિષય નથી, પણ ત્યાં અનુભવ થાય છે કે હવે ખવડાવશો તો હવે દુઃખ થાય છે એમ નહીં, પણ દુઃખ તમે સમજી શકશો એવું દુઃખ, બીજા સમજી શકે એવું પણ દુઃખ થશે એમ. માનસિક સુખ એટલે સુખની કલ્પના, અને આત્માનું સુખ એટલે નિરાકુળ સુખ, આકુળતાનો અભાવ, એ બે વચ્ચેનો જ્યાં સુધી તફાવત ન સમજાય, સમજણની દ્રષ્ટિએ પણ ન સમજાય, ત્યાં સુધી કલ્પિત સુખની પાછળની જીવની દોડ વિરામ પામતી નથી, અટકતી નથી, બંધ થઈ શકતી નથી. સ્વાનુભૂતિનો વિષય એટલા માટે શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે કે આ સ્વાનુભૂતિમાં જે સુખ પ્રગટ થાય છે એ તૃપ્તિરૂપ છે, ત્યાં આત્માને તૃપ્તપણું અનુભવમાં આવે છે, અલૌકિક તૃપ્તિ અનુભવાય છે, જેને લઈને બહારના પદાર્થોને કોઈ વિષયની સુખ માટેની ચાહ, સ્વાનુભૂતિ સંપન્ન જીવને રહેતી નથી. અહીંયા જે ફરક પડે છે એ આ પ્રકારનો ફરક પડે છે. અને કોઈ પણ રીતે બાહ્ય પદાર્થોમાંથી સુખ મેળવવાના જે પરિણામ છે જેને ઈચ્છા કહેવામાં આવે છે, એ ઈચ્છાનો ભડકો આત્માના આત્મિક સુખના અનુભવ વિના કોઈ રીતે શાંત થાય એનો અંત આવે એવું કદી બનતું નથી. એક ઈચ્છાથી ઈચ્છિત પદાર્થ હજી પૂરો ભોગવાય એ પહેલા તો બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ આવે છે. પૂરો ન ભોગવાઈ રહે એ પહેલા બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ આવે છે. એવી ઈચ્છાની વણઝાર ચાલુ ને ચાલુ રહે છે અને એ ઈચ્છા પોતે જ આકુલતા સ્વરૂપ પરિણામ હોવાથી, અતૃપ્ત ભાવ હોવાથી, આકુલતારૂપ ભાવ હોવાથી આત્મા સતત દુઃખને અનુભવતો રહ્યો છે. પોતે અવલોકનથી પોતાના પરિણામનો અભ્યાસ કર્યો હોય તો આ વાત એને પોતાના અનુભવથી સમજાયેલી છે. પુસ્તકમાંથી શીખવાની જરૂર નથી પણ પોતાના અનુભવમાંથી સમજાયેલી છે. પુસ્તકમાંથી સમજાવવું એક વાત છે અને અનુભવમાંથી સમજાવવું બીજી વાત છે. પુસ્તકમાંથી સમજેલો જીવ સમજણને ભૂલી શકે છે, અનુભવમાંથી સમજેલો જીવ એ સમજણને ભૂલી શકતો નથી. આ સમજણની મોટી સમજણનો મોટો ફેર છે. આપણે ત્યાં પ્રશ્ન ઉઠે છે કે વાતો ઘણી સાંભળીએ છીએ, આ બધું શાસ્ત્ર જ્ઞાન ઘણું સમજીએ છીએ પણ પાછું ભૂલી જવાય છે ને એની અસર રહેતી નથી. કેમ એમ બને છે કે જે શાસ્ત્રમાં અનુભવની વાતો લખી છે એ શાસ્ત્રની વાતો અનુભવથી સમજવાને બદલે માત્ર શાસ્ત્રપાઠથી શાસ્ત્રપાઠી થઈને પઠન પાઠનથી સમજવાનો પ્રયત્ન એને રાખ્યો છે. એ પ્રકારે સમજણ કરવાની પદ્ધતિ યોગ્ય નથી. અથવા તે પ્રકારે સમજણ કરવાની પદ્ધતિ અયોગ્ય છે એમ કહીએ તો તે વધારે ઉચિત છે. શાસ્ત્ર સામે રાખીને સમજવું એ અનુચિત છે કે હા એ અનુચિત છે? કેમ કે એમાં વાત કરી છે વાત કરનારે સ્વાનુભવની, પોતાના સ્વાનુભવની અનુભવ પદ્ધતિથી, અનુભવના દ્રષ્ટિકોણથી. તું પણ એ જ વાતને તારા અનુભવ સાથે મીંડવીને મેળવીને સમજ એમ કેવું છે. ગુરુદેવશ્રીએ પહેલી વખત સમયસાર સભાની અંદર વાંચ્યું ત્યારે સમયસારના વિષયમાં એમણે કેટલાક વચનો કહ્યા કે આ સમયસારમાં જે કહેવા માગે છે એ વાતને તમે પ્રમાણ કરજો, સંમત કરજો, એનો નકાર ન કરશો, એની હા પાડજો. પણ કેવી રીતે? કે અનુભવથી પ્રમાણ કરજો. સમયસારની છઠ્ઠી ગાથામાં પ્રવચન કરતા એ શબ્દો કયા છે અને પરમાગમ સારમાં, પરમાગમ સારમાં પહેલો બોલ એ છે અનુભવથી પ્રમાણ કરવું, સ્વાનુભવથી પ્રમાણ કરવું. કેટલાક એમ સમજે છે કે એ આત્માના અનુભવને સ્વાનુભવથી પ્રમાણ કરવાની વાત છે, પણ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી તો શાસ્ત્રથી જ સમજીએ ને. પણ અહીંયા એટલો સંક્ષિપ્ત અથવા એટલો સાંકડો અર્થ નથી કરવાની જરૂર, વિશાળ અર્થ કરવાની જરૂર છે કે બધી જ વાતો વિભાવની અને સ્વભાવની બધી જ વાતો અનુભવ પ્રમાણથી આવે છે અને બધી જ વાતો અનુભવની સાથે મેળવીને સંમત કરવાની છે. એ પદ્ધતિ અપનાવવાની છે. જેમ સ્વાદ નો વિષય ચાખવાથી, સ્વાદ લેવાથી સમજાય અને વર્ણન કરવાથી ન સમજાય. જેમ કે ઘી મોળું લાગે છે, કાજુ પણ મોળા લાગે છે, અને શીંગ પણ મોળી લાગે છે, અને કાકડી પણ મોળી લાગે છે. બધું મોળું કહેવાય, સ્વાદમાં બધું મોળું કહેવાય. એક સરખો સ્વાદ છે બધાનો. મોળું કહેવા છતાં એ ચારેના સ્વાદ જુદા છે. મરચું તીખું લાગે છે અને મરી તીખા લાગે છે. કોઈ એમ કહે કે બંનેની તીખાશનું વર્ણન કેવી રીતે જુદું પડે છે એ સમજાવી દો. તો ભાઈ શબ્દનો વિષય નથી, એ ચાખીને સ્વાદ લઈને નક્કી કરવાનો વિષય છે કે મરચાની તીખાશ અને મરીની તીખાશ કેવી રીતે જુદી પડે છે. તો અનુભવનો વિષય પણ વર્ણનનો વિષય નથી, એ અનુભવનો જ, અનુભવથી જ સમજવાનો વિષય છે. તીખો શબ્દ આવે પણ તીખાશ તો તીખાશ છે, શબ્દ એ શબ્દ છે, શબ્દમાં તીખાશ નથી, તીખાશમાં શબ્દ નથી. એમ સુખ અને દુઃખ એ શબ્દ છે પણ બંને અનુભવનો વિષય છે. એ શબ્દાર્થથી સમજવાનો વિષય નથી પણ અનુભવથી સમજવાનો વિષય છે. અને જીવ માત્રનો એ જીવ માત્રની આ એક સમસ્યા છે કે મારે કોઈ દુઃખ છે એ જોતું નથી, મારે મને કંઈ દુઃખ ન હોય. દુઃખ આવી પડે એક સમસ્યા છે. પરવશપણે જગતના સર્વ પ્રાણીઓને દુઃખ આવી પડે છે અને કોઈને દુઃખ જોઈતું નથી. આ સમસ્યાનું સમાધાન અથવા આ સમસ્યા હળ થવી એનું આ એક સ્થાન છે કે જ્યાં સુખ છે વાસ્તવિકપણે ત્યાંથી સુખની પ્રાપ્તિ થાય, ને જ્યાં સુખ નથી ત્યાંથી ગમે તેટલા પ્રયત્ન કરે, કરોડ ઉપાય કરે તો સુખની પ્રાપ્તિ ન થાય. કેમ કે જ્યાં જે ચીજ નથી ત્યાંથી તે મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અત્યારના વર્તમાનના વિજ્ઞાનના જમાનામાં એક મટીરિયાલિઝમની વાત આવે છે. અમે કઈ વાતોથી ન સમજીએ, વાતોથી અમે માનીએ નહીં, અમને કઈક મટીરિયલાઇઝ થાય તો માનવાનું થાય. મટીરિયલાઇઝ થાય એનો અર્થ શું છે? કે જેમ કે આ વાયરની અંદર ઇલેક્ટ્રિસિટી છે, બત્તી કરો તો ખબર પડે, ચાંપ દાબીને બત્તી કરો તો છે એની હયાતીની ખબર પડે. તો ત્યાં એ વસ્તુનો ઉપયોગ થયો અથવા એ વસ્તુ સિદ્ધ થઈ, પ્રાપ્ત થઈ. તો અહીંયા સુખની વાતો જ કરવાની છે કે સુખની પ્રાપ્તિ થાય છે? જ્ઞાની એમ કહે છે કે જગતમાં જેટલી સુખની વાતો, સુખની કલ્પનાઓ અને વાતો છે એ બધી વાતો છે, ક્યાંય સુખ મટીરિયલાઇઝ થતું નથી, પ્રાપ્તિ થતી જ નથી. અને ક્યાંય સુખ થતું હોય ને તૃપ્તિ થતી હોય એવી એક પણ સંસારના પ્રાણની માંથી વ્યક્તિ કાઢી દો કે એમ કે હવે મારે કોઈ ઈચ્છા મને થતી જ નથી, મને હવે કોઈ ઈચ્છા થતી નથી, એવો એક જીવ લાવી દો. એક એક મિનિટે, સેકન્ડે સેકન્ડે એને નવા નવા વિકલ્પ ને નવી નવી ઈચ્છાઓ થયા જ કરે છે. નિરીક્ષિક સ્વભાવના આશ્રય વિના ઈચ્છાનું મટવું બને કેવી રીતે? કોઈ રીતે બની શકે એવું નથી. અહીંયા સ્વાનુભવમાં સુખ ઉત્પન્ન થાય છે એવી વાત લીધી છે. સુખનો પિંડાત્મા છે, સુખનો કંદાત્મા છે, જેમાં બેહદ સુખનું સામર્થ સ્વરૂપે પીડ્યું છે. એના અવલંબને અવલંબન લેનાર દશામાં સુખની ઉત્પત્તિ થાય છે અને તૃપ્તિ થાય છે ત્યાં ઈચ્છા વિનાનું નિરીક્ષક સુખ ઉત્પન્ન થાય છે. ભગવાન જીનેન્દ્ર દેવ ની આપણે જે પ્રતિમા સ્થાપીએ છીએ એ ધ્યાનસ્થ પ્રતિમા સ્થાપના કરવામાં આવે છે, કાં ખડગાસને અને કાં પદ્માસને. તો ત્યાં કોઈ ઈચ્છા અને કોઈ ઈચ્છાની પ્રવૃત્તિ બે માંથી એકે વાત નથી. ત્યાં નિરાકુર શાંત સ્વરૂપ આત્મા ઈચ્છા વિનાની ચીજ મૂળ સ્વરૂપે જે છે, કેમ કે સામર્થમાં ઈચ્છા ક્યાંથી હોય? ઈચ્છા તો પરિણામનો વિષય છે, આ તો શક્તિરૂપ તત્વ છે. તો જે શક્તિને અવલંબે અને શક્તિમય પરિણામ થાય ત્યાં એ પરિણામની અંદર કોઈ વિકલ્પ કે કોઈ ઈચ્છાનો અંશ ઉત્પન્ન થતો નથી. અનંતમાં ભાગે પણ ત્યાં ઈચ્છા નથી. એટલે તો ભગવાનની જે વાણી છે એ નિરીચ ઈચ્છા વિના ઉત્પન્ન થયેલી વાણી કહેવામાં આવે છે. અને એટલા માટે છદ્મસ્થની જેમ એ વાણીની અંદર અક્ષરાત્મક સંવાદો નથી થતા, ડાયલોગ્સ નથી ઉત્પન્ન થતા. એક પ્રશ્ન પૂછે ને કોઈ એક પ્રશ્ન પૂછે વ્યક્તિને, ભગવાન એનો જવાબ દે, તો એમાં તો ઈચ્છા ઉત્પન્ન થયા જ્ઞાન રે નહીં. જો કોઈ એક વ્યક્તિનો સીધો ઉત્તર એને દેવાનો હોય તો એને ઉત્તર દેવાની ઈચ્છા વગર ઉત્તર કેવી રીતે દેવાય? અને એ ઈચ્છાનો રાગ જો ભગવાનને હોય તો ભગવાનને વિતરાગ કેવી રીતે કહેવાય? ભગવાન તો પ્રસિદ્ધપણે વિતરાગ. એ વિતરાગની વાણી પણ રાગ વિના ઉત્પન્ન થયેલી વાણી છે. તેથી એમાં અક્ષરાત્મક ભાષા નથી પણ અનઅક્ષરાત્મક ઓમકાર નાદ છે. સમોસરણની અંદર લાખો કરોડો જીવ બેઠેલા છે, લાખો નહીં પણ કરોડો જીવ બેઠેલા છે. બાર યોજનની ત્રિજ્યા જેની છે અથવા 24 યોજનનો જેનો ડાયામીટર છે એવી ગોળાકારે ધર્મસભાને સમોસરણ કહે છે. એની અંદર અવગાહનનો એક અતિશય હોય છે કે જેથી ગમે તે જીવ આવે તો પણ એની સભાની અંદર ગીર્દી થયા વિના, ભીંસ થયા વિના બધાને અવગાહન મળે છે, જગ્યા મળે છે. ગમે એટલા આવે, તિર્યંચો આવે, મનુષ્યો આવે, દેવો આવે, ત્રણ ગતિમાંથી જીવો આવે છે. એક નારકીના જીવો વિશેષ પાપના ફળમાં નરકના ક્ષેત્રમાં હોવાને લીધે એનું પુણ્ય સમોસરણમાં આવવા જેવું નથી મળતું. એક અભવી જીવોની યોગ્યતા સમોસરણમાં પ્રવેશ કરવાની નથી મળતી. બાકી મનુષ્યની સભામાં મનુષ્યો, દેવોની સભામાં સભાખંડમાં દેવો અને તિર્યંચની સભાખંડમાં તિર્યંચો. તિર્યંચમાં તો કેટલા તિર્યંચને જાતિવેર હોય છે, એ જાતિવેર ત્યાં સમોસરણમાં રહેતું નથી. સર્પને નોળીઓ બાજુ બાજુમાં બેસીને સાંભળે છે, ઉંદર અને બિલાડી બાજુ બાજુમાં બેસીને સાંભળે છે, ગાય અને સિંહ, આપણે ચિત્ર દોર્યું છે ને એ સમોસરણ, ગાય અને સિંહ બાજુ બાજુમાં બેસીને સાંભળે છે. ભગવાનની નીચે છે ચિત્ર, વેદીમાં નીચે છે અને કોઈને ત્યાં ગળદી થતી નથી. અને ઓમકાર નાદમાં એક સાથે હજારો જીવોને પ્રશ્નો ઉત્પન્ન થાય અને જુદી જુદી કોટીના પ્રશ્નો ઉત્પન્ન થાય તો પણ એને પોતાની ભાષામાં, પોતાના ભાવમાં બધાને અતિ સ્પષ્ટ, કોઈ છદ્મસ્થ જીવ સ્પષ્ટીકરણ ન આપી શકે એટલું સ્પષ્ટીકરણ મળતું હોય એવી રીતે એને સમજાય છે કે મારા પ્રશ્નનો ઉત્તર ભગવાનની વાણીમાં આ રીતે મને મળી રહ્યો છે. એક પ્રશ્નના ચારે પડખા એક સાથે આવે, બધા પડખા કહી શકાય એવા કોઈ પડખા, સમજી શકાય એવા કોઈ પડખા સૂક્ષ્મ જ્ઞાનમાં બાકી ન રહે. એટલા માટે જેને આત્માની ત્યાં જિજ્ઞાસા થાય છે એને તરત જ આત્મા સમજાઈ જાય છે. એટલે ત્યાં ફટાફટ સમ્યક દ્રષ્ટિઓ, સમ્યક દર્શન ઉત્પન્ન કરવા, સમ્યક દ્રષ્ટિઓ થવાનું બને છે ત્યારે. અનેક જીવો, અનેકા અનેક જીવો એ વાણીના નિમિત્તે સમ્યક દર્શન ના ચારિત્રરૂપ ધર્મને પામવા લાગે છે. કેમ કે વિષયનું અમે સ્પષ્ટીકરણ પણ એવું જ અલૌકિક છે, જે છદ્મસ્થની વાણીમાં કોઈ પણ જ્ઞાની હોય, અંગપૂર્વધારી ગણધર હોય, આચાર્ય હોય, કોઈ છદ્મસ્થની વાણીમાં એવું સ્પષ્ટીકરણમાં આવી શકે. એટલી એ વાણીની દિવ્યતા છે, એટલો એ વાણીનો અતિશય છે. પણ એનો અર્થ એ શું થયો બીજો, કે આ જીવ અનંતવાર સમોસરણમાં ગયો છે પણ એને આત્માની જિજ્ઞાસા કરી નથી. અનંતવાર, એક વાર નહીં પણ અનંતવાર સમોસરણમાં ગયો છે પણ આત્માની જિજ્ઞાસાને એનો હેતુ લઈને, આત્માને હિતનો કારણ લઈને ગયો નથી. અને તેથી એ પાયમા વિના પાછો આવ્યો છે. અવસર અનેક વાર ચૂક્યો છે, એ કહેવાનું તાત્પર્ય એટલું કે હવે ન ચૂકે તો સારો, એટલી વાત છે. એમ કે જે વાત સમોસરણમાં સિમંદરા આદિ જિનેન્દ્રો અત્યારે કહી રહ્યા છે એવી વાત આવી છે. ત્યાંથી આવેલા આ જીવો છે, આત્માઓ ત્યાંથી આવેલા છે અને અનુભવ પ્રાપ્ત છે, એટલે અનુભવની વાત કહે છે. જિજ્ઞાસા પણ આત્માને જિજ્ઞાસા, એમ તો અત્યારે જિજ્ઞાસા છે માટે જ અહીંયા સાંભળવા આવીએ છીએ ને એમ કહેવાય. પણ એવી ઉપર ઉપરની જિજ્ઞાસા, ઉપર ઉપરના કુતૂહલથી બહુ બહુ તો જીવના પરિણામ પ્રવર્તે છે, પણ એટલું આમાં પર્યાપ્ત નથી. કેમ પર્યાપ્ત નથી એનો ન્યાય છે. આ તો બધી ન્યાયથી તોળાયેલી વાત છે કે જિજ્ઞાસા, આત્મહિતની જિજ્ઞાસા થવી એ એટલી હદે થવી કે આખો સંસાર ગૌણ થઈને થવી અભિપ્રાયમાં. હવે સંસારની મુખ્યતા રાખવી છે અને જિજ્ઞાસા જે થાય એના પ્રમાણમાં પછી થાય. સંસારની મુખ્યતા છોડ્યા વિના જે જિજ્ઞાસાનું પ્રમાણ ઉત્પન્ન થાય એ પ્રમાણમાં જિજ્ઞાસા થઈ છે એ અનંત વાત થઈ છે. જીવે કદી પોતાના આત્મકલ્યાણનો વિચાર નથી જ કર્યો એમ સદંતર કહેવું ખોટું છે. ઘણી વાર કર્યો છે પણ એ બધો એને ઉપર ઉપરથી કર્યો છે, તદ્દન ઉપર ઉપરથી કર્યો છે. જેને જેટલું વજન આપવું જોઈએ એને એટલું વજન આપવામાં ન આવે તો એ વાત બેકાર જાય છે, એ તો સર્વસાધારણથી સિદ્ધ થયેલી વાત છે. એટલે ઉપર ઉપરથી ઈચ્છા કરે છે, અંદરથી એને ભાવના થઈ હોય, અંતરની ભાવના થઈ હોય આત્મકલ્યાણ એવું એને કદી કર્યું નથી. આ તો પાયાની ચીજ નાખી છે પૂજ્ય બહેનશ્રીએ, આ વિષય પાયાનો નાખ્યો છે આ ગ્રંથમાં, કે તને જો અંતરથી ભાવના ઉત્પન્ન થાય, તારા ચૈતન્યમાંથી ચૈતન્યની ભાવના ઉત્પન્ન થાય, ફળે જ ફળે, ન ફળે એ વસ્તુના સ્વરૂપમાં નથી. તો બ્રહ્માંડને ફરવું હોય તો ફરે, આ ભાવના નિષ્ફળ જાય એમ નહીં બને, એટલી ગેરંટીથી વાત કરે છે. અનંતા તીર્થંકરોને એમણે ત્યાં સાક્ષી આપી છે કે આ વાત અનંતા તીર્થંકરોની કહેલી વાત છે. જાણે કે અનંતા તીર્થંકરોની કહેલી હોય ને પોતે સાંભળેલી હોય એવી રીતે વાત કરી છે. શું કહેલી એટલે સાંભળેલી, કહેનારે થઈ પણ સાંભળી તો પોતે ને. એક તીર્થંકર પાસેથી સાંભળી પ્રમાણ વાત એ છે કે જે સંસાર અંગેની મુખ્યતા વર્તે છે જીવને, કે જેને લઈને આત્માની ભાવના, ખરી ભાવના, સાચી ભાવના ઉત્પન્ન થતી નથી, હોતી નથી, એ બધા દુઃખના માર્ગને, દુઃખના ઉપાય ને દુઃખના રસ્તા છે. તો દુઃખના રસ્તાની મુખ્યતા છૂટે નહીં અને ઉપર ઉપરથી આત્માના સુખની ભાવના કરે ને આત્માને સુખ પ્રાપ્ત થાય કેવી રીતે બને? એ તો કોઈ રીતે બને, કેમ કે અવસ્થા એક સમયની એક છે. કાં તો આ બાજુ વળે ને કાં તો આ બાજુ વળે, પણ એક જ અવસ્થા આ બાજુ વળે ને આ બાજુ વળે એમ ક્યાંથી ક્યાંથી બને? આંગળી સીધી પણ રહીએ ને વાંકી પણ રહીએ, બે એક વખતે કેવી રીતે બને? જ્યારે વાંકી છે ત્યારે સીધી નથી, સીધી છે ત્યારે વાંકી નથી. સીધી વાત છે, અવસ્થા છે, આ તો આંગળીની અવસ્થા છે. તો અવસ્થા તો અવસ્થા જ બદલીને સવળી થાય છે. તો સુખનો માર્ગ ને સુખનો ઉપાય ઉલટો છે દુઃખનો માર્ગ ને દુઃખના ઉપાયથી. તો જે પર પદાર્થ પ્રત્યેનું પરિણામ ખેંચાણ વાળું છે એમાં એ ખેંચાણથી, તણાવથી આકુળતા ઉત્પન્ન થઈ છે. એ આકુળતાનો રસ્તો પણ ચાલુ રહી અને નિરાકુળતા બાજુ પણ જીવનું પરિણામ જાય, બે વાત તો કેવી રીતે બનવાની? બે વાત બનતી. શુદ્ધ લયના વિષયભૂત આત્માની સ્વાનુભૂતિ સુખરૂપ છે, સ્વાનુભૂતિ છે, એમાં સુખ છે. જે સુખથી તું અનંતકાળથી તૃપ્ત થયો નથી અને તૃપ્ત થવા ચાહે છે એવા સુખરૂપ છે. પછી બીજા કોઈ પદાર્થમાં તને સુખની ભ્રાંતિ અને કલ્પના થશે નહીં અને એ ભ્રાંતિ ને કલ્પનાની નિવૃત્તિ થવાથી પરિણામ ત્યાં ગૂઠું ખાવા જશે. એક તો અહીંયા અનુભૂતિની વાત લીધી, હવે આત્માની વાત લઈને પછી અનુભૂતિની વાત કરવી છે. કે આત્મા સ્વયમેવ મંગળરૂપ છે, આત્મા પોતે કોઈના કર્યા વિના, બનાવ્યા વિના સ્વયમેવ મંગળરૂપ છે. પોતાનો આત્મા, દરેકનો પોતાનો આત્મા મંગળરૂપ છે, સદાય મંગળરૂપ છે, ત્રણેય કાળે મંગળરૂપ છે. જે મૂળ સ્વરૂપ છે આત્માનું, અસલ સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે, સામાન્ય સ્વરૂપ છે, તે મંગળરૂપ છે અને આનંદરૂપ છે. મંગળરૂપ પણ છે અને આનંદરૂપ છે. મંગળનો અર્થ ગુરુદેવ બે રીતે કરતા, કે જેમાં પુણ્ય પાપ નથી એવી પવિત્રતા છે, પુણ્ય અને પાપની અપવિત્રતા જેમાં નથી એવી જેમાં પવિત્રતા છે એને મંગળ કહેવામાં આવે છે. અથવા પુણ્ય પાપને ગાળી નાખે એવો જ એનો સ્વભાવ છે, અપવિત્રતાને ગાળી નાખે ને પવિત્રતાને લાવે, અસ્થિ નાસ્તિથી બે રીતે. એ આત્મા સ્વયમેવ મંગળરૂપ છે, પોતે જ મંગળરૂપ છે, પોતે જ પરિપૂર્ણ પવિત્રતાનો પિંડ છે. જે સ્વરૂપે છે એ સ્વરૂપે એની હયાતીને જોવી વર્તમાનમાં, બસ આટલું કાર્ય છે, આથી વિશેષ કાર્ય નથી. જે સ્વરૂપે, જે મંગળ અને આનંદ સ્વરૂપે છે, હયાત છે, એને હયાત પણ એવી રીતે જોવો, જોતા સ્વીકારવો, જોતા કહેતા જેમાં શબ્દમાં સ્વીકારવો, એ આવી જાય છે એની અંદર. એટલું કાર્ય છે એની અંદર. પુણ્ય પાપ રહિત શુદ્ધાત્મામાં શ્રદ્ધા જ્ઞાન આચરણ કરે એટલે પુણ્ય પણ ગળે. જુઓ, સૌથી વધારે ઊંચામાં ઊંચા ને વધુમાં વધુ પુણ્ય તો મુનિ દશામાં થાય છે. વિતરાગી ભાવ લીધી અને એનો પુરાવો એ છે કે ઊંચામાં ઊંચા દેવલોકમાં એ જાય છે. એ તો પુણ્યનું ફળ છે ને. પણ જે ચરમ શરીરી આત્માઓ છે અને જે મુનિ દશામાં વર્તે છે, એને ક્યાં એ પુણ્ય ભોગવવાનો વારો આવે છે? ગાળે છે કે નથી ગાળે? મુક્તિ પામે છે. પુણ્ય પાપ નો ક્ષય કરીને મુક્તિ ને પામે છે. પુણ્ય પાપ ને રાખીને, કર્મ ને રાખીને મુક્તિ પામે છે કે કર્મ નો ક્ષય કરીને નિષ્કર્મ દશા ને પામે છે? મોક્ષ તો નિષ્કર્મ દશા છે, એ પુણ્ય પાપ નો ક્ષય કરે છે. એને જરૂર નથી કે દેવ નો ભાવ લેવો પડે અને ભોગવવો પડે, એના માટે કોઈ જરૂરી ચીજ નથી, કોઈ ફરજિયાત નથી, એમ છે. વળી એ નિરસ પરિણામે બંધાયા હોવાને લીધે એવા નિધતને નિકાચિત બંધાતા નથી. અલ્પ સ્થિતિને અલ્પ અનુભાગવાળા બંધાય છે, એટલે એને ખરતા ચીકણા નહીં હોવાને લીધે, રસ રહિત લુખ્ખા હોવાને લીધે અને ચીકણા નહીં હોવાને લીધે ખરતા એને વાર લાગતી નથી. સીધી વાત છે. પાપને ગાળે છે ત્યારે ને, અને કસાય શક્તિ તૂટવી જોઈએ. એનો જે રસ છે, કસાય રસ છે, પુણ્યમાં કે પાપમાં જે કસાય રસ છે, એટલે રસની તીવ્રતા છે તે કસાય શક્તિ છે. ચાહે પુણ્યમાં હોય કે પાપમાં હોય, એ શક્તિને તોડવી જોઈએ. શક્તિને તોડ્યા પછી એ પરિણામ નિસત્વ થયું છે, શક્તિહીન થયું છે, પછી એ પરિણામની બળ નથી. જીવને બંધનમાં લાવવાનું એનામાં બળ નથી, એમ છે. રસ તોડવો, શુભ નો ઉદય હોય કે શુભ નો ઉદય હોય, નિરસ પરિણામે એની પ્રવૃત્તિ હોવી જોઈએ, દુઃખા પરિણામથી. સમ્યક દ્રષ્ટિ બંધાતા નથી એવું જે નિર્જળા અધિકાર સમયસારમાં લીધો છે, એનું કારણ કે ત્યાં એના નિરસ પરિણામને બતાવવા છે કે આત્મરસ એટલો ઉત્પન્ન થયેલો છે સમ્યક દ્રષ્ટિને, શુદ્ધાત્મરસ એટલો ઉત્પન્ન થયેલો છે કે પુણ્ય અને પાપ બંને પ્રકારના પરિણામ અલ્પપણે થતા હોવા છતાં એમાં રસ નથી, અને એની અલ્પતા રસ નથી એટલે એની અલ્પતા કહે છે. નહીં તો પૂર્વ કર્મને અનુસરીને ઉદયને એને અનુસરીને પરિણામ દેખાય છે. ગ્રસ્ત હોય તો ગ્રસ્તને યોગ્ય, રાજા હોય તો રાજાને યોગ્ય, દેવ હોય તો દેવને યોગ્ય, નારકી હોય તો નારકીને યોગ્ય, પુણ્યને પાપના ઉદયને ભોગવતા જવામાં આવે છે. અને ભોગવતા હોય તો એને એના પરિણામ છે ને ભોગવે છે, વગર પરિણામે ભોગવે છે એમ પણ નથી, કેમ કે સર્વથા વિતરાગ થયા નથી. અને એ તો બીજાને ખબર પડે એવી રીતે એના પરિણામ પણ થાય છે, બીજા પણ સમજી શકે એમાં પરિણામ થાય છે. તો પછી એને અલ્પ પરિણામ થયા એમ કેમ કહેવાય? કે એનો અલ્પ રસ જોઈને એને પરિણામ નહીં અલ્પતા કહી છે, એની નિરસતા જોઈને પરિણામ નહીં અલ્પતા કહી છે, એમ છે. પાડોશીના દીકરાને પીપરમેન્ટ આપે, ચોકલેટ આપે, રમાડે, પોતાનો દીકરો હોય અને પાડોશીનો દીકરો હોય, સરખી ઉંમરના હોય, હારે રમવા આવે ઘરે, તો પોતાના છોકરાને એક પીપરમેન્ટ આપે ને પાડોશીના છોકરાને બે પીપરમેન્ટ આપે, ત્રણ પીપરમેન્ટ હાથમાં હોય, શું? અને બુદ્ધિશાળી હોય, શું? ત્રણ ચાર વર્ષનો છોકરો સમજદાર હોય તો પાડોશીના છોકરાને બે આપે અને પોતાના છોકરાને એક આપે, એને ખબર છે કે આ છોકરો એની માને જઈને વાત કરવાનો છે તો મમ્મી બાજુવાળા બેને મને બે આપી ને ફલાણા ને એક આપી, એને તો દસ મળે છે ને. છોકરા પ્રત્યેનો પ્રેમ ઓછો અડધો હતો, નાના ડબલ થઈ ગયો એમ છે કઈ, એવું તો કદી બનતું નથી. તો એ રીતે એનું બહારથી માપ નથી આવતું. જ્યાં જેનું મમત્વ છે ત્યાં એ મમત્વ, એકમેકપણાને લઈને જે મમત્વ છે એની તુલના નિર્મમત્વ જેમાં પોતાપણું થાય નહીં એની સાથે કોઈ ક્રિયાથી આવી શકે નહીં. તો જેને આત્મામાં આત્માપણું પોતાપણાનું મમત્વપણાનો રસ જાગ્યો એને ભિન્ન પદાર્થોને વિશે કોઈ પણ ક્રિયાથી એ પ્રકારનો ને એ સ્થિતિનો મમત્વ ભાવે રસ નથી. મમત્વ ભાવે રસ નથી એમાં બધું આવી જાય છે કે એની સરખામણી બે રસની સરખામણી કોઈ રીતે થઈ શકે નહીં. એવા તો જગતમાં ઘણા દાખલા છે મમત્વને દર્શાવતા, કે પાડોશીના છોકરાને ઊંચે હાથે વઢે નહીં, પોતાના છોકરાને મારી લઈએ માં હોય તો એનો પ્રેમ ઘટી જતો હશે કઈ, અહીંયા વધી જતો હશે કઈ. એ મારે છે તો પ્રેમને કારણે ને મમતાને કારણે, નથી મારતી તો પણ પ્રેમને કારણે ને મમતાને કારણે. એ એનો માર પણ એની મમતાને પ્રસિદ્ધ કરે છે. શું એ બગડવો જોઈએ અને સુધરવો જોઈએ, બગડવો ન જોઈએ અને સુધરવો જોઈએ, એનું મમતા છે. એ ક્રિયા ઉપરથી કોઈ માપ નથી એનું. આત્મા સ્વયમેવ મંગળરૂપ છે અને સ્વયમેવ આનંદરૂપ છે. આનંદ ક્યાંયથી લાવવો પડે, આત્માનો આનંદ ક્યાંય બહારથી લાવવો પડે એ આત્મા માટે નથી. આત્માનું સુખ અને પવિત્રતા બહારથી ક્યાંય લાવવી પડે એ આત્મા માટે હોય શકે, એ બની શકે, એ સ્વયં જ એવો છે. એ વ્યવહારે મંગળ છે, નિશ્ચય મંગળ નથી. નિશ્ચય તો પોતાનો આત્મા જ મંગળ છે. પોતાનો આત્મા નિશ્ચય હરિયંત છે, પોતાનો આત્મા નિશ્ચય સિદ્ધ છે, અને પોતાનો આત્મા જ નિશ્ચય અનંત ધર્મનો ધણી ધર્મ સ્વરૂપ જ છે. ધર્મિક છે આત્મા, અનંત ધર્મ પોતાના ગુણધર્મ અનંત છે. વસ્તુ સ્વભાવો ધર્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. પોતે જ અરિયંત સિદ્ધ ને ધર્મ સ્વરૂપે પોતે જ છે. ચાર મંગળમાં કયા કયા? ધર્મ મંગળ, આચાર્ય, સાધુ મંગળ, ત્રણ બધા આવી ગયા. બરાબર, પાંચે પદ આત્મામાં છે. પણ અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયની અલ્પતા આત્મામાં નથી, વિતરાગતા દેવી છે. બધે વિતરાગતા દેવી, અરિયંત ની પણ વિતરાગતા, સિદ્ધની પણ વિતરાગતા. અરિયંત સ્વરૂપે આત્મા છે એટલે અસિદ્ધત્વ સ્વરૂપે આત્મા નથી. આચાર ઉપાધ્યાય પંચપરમેશ્ઠીમાં પણ એમાં અલ્પતા અધુરાશપણે આત્મા નથી, એ અપેક્ષા રાખીને વાત છે. આત્મા સ્વયમેવ પરિપૂર્ણ મંગળ રૂપ છે એમ લેવું, ને પરિપૂર્ણ આનંદ રૂપ છે એમ લેવું. અનંત મંગળ રૂપ છે અને અનંત આનંદ રૂપ છે. મૂળ સ્વરૂપ સમજ્યા વિનાનું જ બાકી છે, બાકી બધું સમજ્યો છે, મૂળ સ્વરૂપ સમજ્યો નથી. અને તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિનો કોઈ કહેવા યોગ્ય વાત હોય તો એ આત્માનું મૂળ સ્વરૂપ છે. જે કાંઈ કહ્યું છે એ આત્માનું સ્વરૂપ કહ્યું છે, એ કહેવા માટે વાણી પ્રગટ થઈ છે. બીજી બધી વાત આવી હોય તો પણ આ કહેવા માટે આત્મા વાણી પ્રગટ થઈ છે એમ. એટલે તો આત્મસિદ્ધિમાં શ્રીમદજી એ વાત લીધી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ એમ લીધું. જે સ્વરૂપ એટલે આ સ્વયં મંગળ રૂપ અને સ્વયમેવ આનંદ રૂપ જે આત્મા છે એની પ્રતીતિ સહિતનું જ્ઞાન એને સમજ્યો એટલે જાણ્યો નથી, પ્રતીતિ સહિત જાણ્યો નથી. આમ તો ઉપર ઉપરથી હા પાડી છે કે આપ કેવો કયો છો એવો આત્મા અમને મંજૂર છે, પણ એનો વિશ્વાસ આપો. તેથી આત્માની અનુભૂતિ, આત્મા સ્વયં મંગળરૂપ અને આનંદરૂપ હોવાને લીધે કારણ કાર્યને લીધે એ આત્માનો એવા આત્માનો અનુભવ, અનુભૂતિ એટલે અનુભવની ક્રિયા, આ ક્રિયાની વાત છે. અનુભૂતિ શબ્દ ક્રિયા બતાવે છે, આત્માની ક્રિયા, અનુભવરૂપ આત્માની ક્રિયા તે પણ સ્વયમેવ મંગળરૂપ અને સ્વયમેવ આનંદરૂપ છે. એમાં પવિત્રતા પણ ઉત્પન્ન થાય છે અને એમાં નિયમથી આનંદની, નિરાકુળ આનંદની ઉત્પત્તિ, આત્માના આનંદની ઉત્પત્તિ થાય છે. એ આનંદનો અનુભવ એની પાસે ગુરુદેવની ભાષામાં લઈએ તો ઇન્દ્રના ઇન્દ્રાસન, સડેલા મીંદડાના શરીર જેવા લાગે છે. કેવા? એવું શું કરવા કીધું? તો બહુ વૈભવશાળી ઇન્દ્રાસન હોય છે, તો કે જેમ સડેલું મીંદડાનું શરીર હોય મળદું અને દુર્ગંધ આવતી હોય ને જોનારને, નજીકમાં આવનારને ઘૃણા ઉત્પન્ન થાય, એને ઘૃણાનું જેમ સ્થાન છે એવું આત્માના આનંદ પાસે ઇન્દ્રાસન ઉપર પરિણામ જાય, વિકલ્પ જાય એટલે એને આકુલતા ઉત્પન્ન થાય. ચારિત્ર મોહ લઈને, મોહનથી ઈચ્છા થઈને કે અત્યારે હું સભામાં ઇન્દ્રાસન ઉપર જઈને બેસું, સભા ભરાણી છે દેવને, દેવ અનુચર દેવ આવીને પ્રાર્થના કરે, મહારાજ આપને બધા દેવો પ્રતીક્ષા કરે સભામાં પધારો આપે. સૌધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે એટલે અંદર ચિંતનમાં પીડ્યો હોય એમાં આવું અડખો આવે કે પધારો સાહેબ, આપને બોલાવે છે, આપણે પ્રતીક્ષા કરે છે. આને પણ ચારિત્ર મૂળની અસ્થિરતા છે અને જાણે છે કે ઉદય છૂટવાનો નથી, છોડ્યો છૂટવાનો નથી, બતાવો એક વેઠ પૂરી કરો. વેઠ એટલા માટે સમજે છે, સામેથી સુખ મળતું નથી, મફતમાં કામ કરાવે છે, મૂળરૂપી ધોસરું મફતમાં કામ કરાવે છે બળદ બનાવીને, અને મિથ્યા દ્રષ્ટિને હોશ થાય છે, એ રાહ જોતો હોય છે અગાઉથી કે ક્યારે સભાનો ટાઈમ થાય ને વચ્ચે હું મુખ્ય ખુરશી આગળનીમાં પહેલી ખુરશી ઉપર જઈને હું બેસું અને બધાની નજરમાં હું સૌથી આગળ પડતો હું દેખાઉં, અને બધા મારી વાહવા કરે, મને ખમા ખમા કરે. હું ઝેર પીવાનું સમ્યક દ્રષ્ટિ ઇષ્ટ માનતા નથી, એને ખબર છે કે આ ઝેર છે, એ ઝેર હાથે કરીને પીતા નથી. ઓલા અમૃતને ઝેરને અમૃત જાણીને પીવા માંડે છે, એને મજા આવે છે, આ ઝેર જાણે છે એટલે પીતા. અહીંયા અનુભૂતિનો પણ એ રીતે મહિમા કર્યો છે, આત્મ સ્વરૂપનો પણ મહિમા કર્યો છે, અને એની પવિત્રતા અને એના આનંદના ની વિશેષતાથી મહિમા કર્યો છે. આત્મામાં પણ પવિત્રતા અને આનંદ છે, એ આત્માના અનુભવમાં પણ પવિત્રતા અને આનંદ છે, અને એ અનુભૂતિને જ પ્રસિદ્ધપણે જૈન ધર્મ કહેવામાં આવ્યો છે.
કે અનુભૂતિને જ પ્રસિદ્ધપણે જૈન શાસન કહેવામાં આવ્યું છે. નિશ્ચય વાસ્તવિક જૈન શાસન ને જૈન ધર્મ તો આ અનુભૂતિ છે, બાકી બીજું કોઈ જૈન શાસન ને જૈન ધર્મ છે નહીં. બાકી ઉપચારથી ગમે એને કહે તો એ ખરેખર નથી એમ સમજવું. અનુભૂતિ હોય તો જૈન છે, અનુભૂતિ ન હોય તો તે અજૈન છે, અન્ય મતિ છે. કોણ ના પાડે છે? કરવી હોય તો કોઈ ના પાડતું નથી, કોણ રોકે? અંતર્મુખ થવું સીધી વાત એ છે. અંતરતત્વ સ્વરૂપ અનુભૂતિ સ્વરૂપ આત્મા છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અબાલ ગોપાલ ને અનુભવમાં આવી રહ્યો છે. આટલું આટલું તો કહ્યું, મોઢામાં કોળિયો મૂકી દેવો છે, સ્વાદ તારે લેવાનો છે. આ પ્રશ્ન તો એવો છે કે તમે મોઢામાં કોળિયો તો મૂક્યો, પણ હવે મારે સ્વાદ કેવી રીતે લેવો એ શીખડાવો. મોઢામાં કોળિયો મૂક્યા પછી એમ પૂછે કે હવે એનો સ્વાદ હું કેવી રીતે લઉં? કે ભાઈ, તારા મોઢામાં તારી જીભ જીભ ઉપર રહેલા પદાર્થ નો સ્વાદ લે એવો એનો સ્વભાવ છે. એમ તારા જ્ઞાન નો સ્વયંને અનુભવવાનો તો સ્વભાવ છે, અનુભૂતિ સ્વરૂપ જ છે, અને અનુભવ કરવાનો એનો સ્વભાવ છે. પણ પોતાના મુખમાં પોતે શેનો સ્વાદ લે છે એ બીજાને પૂછે છે, એવી બેહુદી વાત છે. મને શેનો સ્વાદ આવ્યો છે આવ્યો છે સમજાવો ને, મને શેનો સ્વાદ આવે છે સમજાવો ને, તને શેનો સ્વાદ આવે છે એ હું શું સમજાવું? તું એ સ્વાદ ને તપાસ તો તને સમજાય એવું છે કે તને શેનો સ્વાદ આવે છે? રાગ તો ભિન્ન છે, જે અનુભવ કરે છે એવું જે જ્ઞાન એનાથી રાગ તો ભિન્ન છે, બીજા પદાર્થો એનાથી ભિન્ન છે, જુદા છે. અને જ્ઞાન જ્ઞાન થી અભિન્ન છે, અભિન્ન છે ને સ્વયં સ્વસંવેદ્યમાન છે એવું વિશેષણ આવે છે. જ્ઞાન માત્ર આત્મા સ્વયં સ્વસંવેદ્યમાન છે. એને તપાસે તો એનું લક્ષ જે પર ઉપર છે એ હટી જાય. પર ઉપરથી લક્ષ છે તેથી એને પોતાના જ્ઞાનનો અને અનુભૂતિનો સ્વાદ આવતો હોવા છતાં આવી રહ્યો નથી, તે આવવા માંડે. કેમ કે આવી તો રહ્યો જ છે, એ ક્યાં નવું લાવવું છે? પણ લક્ષ બીજે છે એ ઉપાડી દેવું સીધી વાત છે. તપાસમાં ઉતરે તો ત્યાંથી એને લક્ષ ફેરવવાની પ્રક્રિયા શરૂ થાય છે. શેનો અનુભવ થઈ રહ્યો છે, જ્ઞાનનો, રાગનો કે રાગના વિષયભૂત બીજા પદાર્થનો? તપાસ તો અનુભવી જ્ઞાની ગુરુ એમ કહે છે કે તને તારા જ્ઞાનનો સ્વાદ આવી રહ્યો છે, ભ્રાંતિગતપણે તું એમ માને છો કે મને બીજા પદાર્થનો ને રાગનો સ્વાદ આવી રહ્યો છે. અમે કહીએ છીએ કે હજી તપાસ તારી ભૂલ થાય છે, તને તારા જ્ઞાનનો સ્વાદ આવી રહ્યો છે. તપાસમાંથી એ દિશાની અંદર આગળ જવાય છે, શરૂઆત થાય છે તપાસમાંથી. ન તપાસે તો કોઈ રીતે પરલક્ષ મટતું નથી, અને પરલક્ષે પરિભ્રમણ પણ અને જન્મ મરણ પણ મટતું નથી. આત્મા આનંદ રૂપ છે ને એનું એની અનુભૂતિ આનંદ રૂપ છે, એ એક જ વાતને વાસ્તવિકતા જીવને બધી જગ્યાએથી એના પરિણામ ઉપાડી લેવાનું અને સંકેલી લેવાનું બહુ મોટું કારણ છે, બહુ મોટું કારણ છે. જગતમાં પણ જીવ સુખ અને આનંદને લઈને ભાવથી ભિન્ન ભિન્ન સ્થાનમાં એનો ભાવ ચાલ્યો જાય છે. અહીંયા એને જો વાસ્તવિકતા આવી કે અનંત આનંદ અને આનંદનો અનુભવ મારામાં ને મારી અનુભૂતિમાં છે, મારા સ્વરૂપમાં ને મારા અનુભૂતિમાં છે, તો એ એક બહુ વજનદાર કારણ છે કે જે જીવને આખા જગતથી પરિણામનું આકર્ષણ તૂટી જવાનું એક જબરજસ્ત કારણ છે. હું પોતે જ આનંદનો પર્વત, હું પોતે જ આનંદનો પર્વત, આનંદની ખાણ હું પોતે જ, એમ કે છે. દુનિયાની ખાણ તો 100 વર્ષે 200 વર્ષે 500 વર્ષે 1000 વર્ષે ખાલી થઈ જાય છે અથવા એમાં ઘટી જાય છે. અત્યારે એમ કે છે કે સોનાની ખાણમાં હવે ખાણો બહુ ઊંડી ગઈ છે અને જે માલ નીકળે છે એમાં પણ સોનાનું પ્રમાણ ઓછું નીકળે છે, એટલે દુનિયામાં સોનાનો જથ્થાની આવક ઘટશે એટલે સોનાના ભાવ વધશે. હમણાં વધે છે ને સોનાની બજાર. આ ખાણ એવી નથી, આ આનંદની એવી ખાણ છે કે જેને જેમાંથી અનંત કાળ પર્યંત અનંત આનંદનો પ્રવાહ આવે. આનંદની ખાણ એવી ને એવી ઇન્ટેક્ટ, જરા પણ એની અંદરમાં કોઈ પણ જાતનો વિકૃતિ થયા વિના, ફેરફાર થયા વિના, એટલી ને એટલી એમને અકબંધ રહી જાય છે. એની ઓથ લીધી નથી જીવે, એનો આધાર જીવે લીધો નથી. એની બધી વિટમણા એની છે, જેટલી જગતમાં વિટમણા છે એનો આધાર નથી લીધો એની. એટલે એ બહુ મોટી વાત છે કે જીવ આનંદ સ્વરૂપ છે ને એના અનુભવમાં આનંદ છે, એ બહુ મોટી વાત છે.